શ્રી સમયસર ગાથા 294 ઉપર પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 17.
પદાર્થો જણાય છતાં લક્ષ ન રહે અને એક આત્મ લક્ષ રહે એમ થાય ત્યારે એને પરગુરુ થી ભિન્નતા રહે છે એમ કહેવામાં આવે. પર જણાય ખરો, રાગ જણાય ખરો, પણ લક્ષ આપણા પોતા ઉપર રહે. જાણનાર ઉપર લક્ષ રહે અને જણાનાર ઉપર લક્ષ ન રહે ત્યારે એને સ્વપરની ભિન્નતા થઈ જાય એમ છે. એ વિજ્ઞાન નો પ્રકાર છે. એ રીતે જીવને કર્મને જુદા જુદા કરે છે, ભિન્ન ભિન્ન કરે છે, તે રીત કહે છે. ત્યાંથી આપણે શરૂ કરવાનું ચૈતન્ય પૂર્વ આત્માન બંધન પૂર્વતી અજ્ઞાન ભાવે બંધન નિયમિતમ પૂર્વતી. ચૈતન્ય એટલે સ્વપર સ્વરૂપ ગ્રાહક એવો જે પ્રકાશ ગુણ, અને ચૈતન્ય સ્વપર પ્રકાશક લીધો છે. સ્વપર પ્રકાશક સ્વભાવ ગુણ એટલે સ્વભાવ્યા સ્વને અને પરને પ્રકાશવાનો સ્વભાવ એમ. પરદ્રુવ એનામાં પ્રતિબિંબિત થાય છે એટલે પરને પ્રકાશે છે એમ કહેવામાં આવે છે. પરને જાણવા જાય છે એ રીતે પ્રકાશવાનો સ્વભાવ છે. સ્વ અને પર જેમાં જણાય છે એવો જેનો સ્વભાવ છે તેનું ત્રિકાળ ગોચર પ્રવાહ છે. એટલે ત્રણેય કાળને જાણે, ત્રણેય કાળનું ગોચર કરે એટલે જાણે, ત્રણ કાળને જાણે એવું જે સ્વપર પ્રકાશ સ્વભાવનું પૂર છે, પ્રવાહ છે એટલે પૂર છે. એક સામાન્યને આ રીતે વર્ણવે છે. એવા જીવ દ્રવ્યને એક વસ્તુ રૂપ એટલે પોતે છે એમ સાધે છે. અનંત અનંત અપરિમિત જ્ઞાન દર્શન સ્વભાવનું તત્વ છે આત્મા. તે હું છું એમ પોતે પોતાના મગ્નપણારૂપ ભાવ કરે છે એને પોતે પોતાને સાધે છે એમ કહેવામાં આવે છે. કેવી રીતે ભિન્ન ભિન્ન કરે છે એની વાત કરે છે. પરતે હું નહીં, પરતે હું નહીં, પરતે હું નહીં એમ વિકલ્પ કયા કરવો તેને ભિન્ન જ્ઞાનની પ્રક્રિયા કહેવામાં આવતી નથી. કેવી રીતે ભિન્ન જ્ઞાન કરે છે કે પોતાના ચૈતન્યપુરમાં પોતાનું એકત્વ સાધવું. ચૈતન્યપુર જીવ પોતે એમાં જે એકત્વ સાધવું, પોતાપણાનો અનુભવ કરવો, અહંપણાનો અનુભવ કરવો, તેને ભિન્ન જ્ઞાન કર્યું એમ કહેવામાં આવે છે. કેમ ભિન્ન જ્ઞાન કર્યું એમ તેને કહેવામાં આવે છે કે પરતો હું એવો જે મિથ્યા અનુભવ, મિથ્યા અભ્યાસ કરતો હતો એ છૂટી ગયો. તેના સ્થાનમાં જીવદ્રવ્ય શુદ્ધ ચેતન પ્રકાશની મૂર્તિ તે હું એવું જે પોતામાં મગ્નપણું થયું ત્યારે પરતે હું એ ન રહ્યું એને ભિન્ન જ્ઞાન કર્યું એમ કહેવામાં આવે છે. હું છું ત્યાં હું પણ હું કરું તેનું નામ સ્વાભિમાન છે. અભિમાન ખરું પણ સ્વાભિમાન છે. જ્યાં પોતે નથી ત્યાં પોતા પણ તેને અભિમાનનો દુર્ગુણ કહેવામાં આવે છે. જેમ કે શરીર તો પોતે નથી છતાં હું આવો તે હું તો આવો એમ પોતાનું અભિમાન થાય છે ને. હું તો આમ અભિમાન છે. જ્યાં પોતાનું અસ્તિત્વ છે, સત્તા છે, હોવાપણું છે ત્યાં અહંપણું થયું તે કઈ દુર્ગુણ નથી. એ તો એનો સ્વરૂપ ને સ્વભાવ છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ ચેતના માત્ર જીવનું સ્વરૂપ છે એમ અનુભવ ગોચર થાય છે. ત્યાં સ્વરૂપમાં એક પણ સદાય છે, ત્યાં પોતે શુદ્ધ ચેતના માત્ર જીવરે છે એમ પોતાના નિજ સ્વરૂપનો અભિભેદ અનુભવ થાય છે, અથવા પોતાનું સ્વરૂપ અનુભવ ગોચર થાય છે. પોતે ચેતના માત્ર છે એવો અનુભવમાં પોતે પોતાને આવે છે. ત્યારે પોતાને પોતાનો સ્વાનુભવ થયો હોય, ત્યારે પણ સંપૂર્ણ વિતરાગ થયો નહીં હોવાથી રાગ અંશ ઉત્પન્ન થાય છે. રાગ દ્વેષનો વગેરે રાગ આદિ તેમાં બંધનો સ્વભાવ છે, નિયમ છે તે બંધ છે. અજ્ઞાન ભાવે બંધન પૂર્વતી, અજ્ઞાન ભાવને બંધમાં ચોક્કસ કરે છે એમ કહે છે. નિયમિત એમ અહીંયા નીકળે છે કે રાગાદી પરિણામ છે, નિયમથી ચોક્કસપણે બંધનું સ્વરૂપ છે એમ જ્ઞાનમાં આવે છે. બંધ તત્વ છે ને આત્મ તત્વ અને બંધ તત્વ, એમાં રાગાદી પરિણામ એ બંધ તત્વ છે એમ ભાવ બંધનું સ્વરૂપ ત્યાં નિર્મિત થાય છે, ચોક્કસ થાય છે, સિદ્ધ થાય છે. નિયમથી બંધનો સ્વભાવ છે એમ જ્ઞાન સાધે છે. એટલે શું છે કે ચાલે છે, પરિણામ છે એ જીવની ચાલ છે. જેમ કોઈ માણસ ચાલે છે, ચાલતા ચાલતા મોટો ખાડો જોવે છે, 4 ફૂટ બાય 4 ફૂટ નો ખાડો જોવે ચાલતા ચાલતા, અને આંખો ખોલીને ચાલતો હોય એમ લઈએ, આંખો બંધ કરીને ચાલતો હોય એમ નહીં, તો એ જોવે છે કે આ ખાડો છે ને એમાં ચલાય નહીં. એનું નાની રીતે થાય છે. ચાલનાર ને પોતે ચાલનાર છે એનું જ્ઞાન છે, અને ચાલનાર ચાલે છે તેને ખાડામાં નહીં ચાલવું જોઈએ એવું પણ જ્ઞાન છે. એ ખરીનું જ્ઞાન છે ને એમ હું જ્ઞાન સ્વભાવ છું એમ પોતે પોતામાં મગ્ન થાય છે, અને આ બંધ ભાવ છે તે મારી ચાલ નથી, મારે એમાં ચાલવા જેવું નથી એમ બંધને ત્યાં ભીન કરે એમ બંધનો સ્વભાવ છે એમ સાધે છે. એમ એમ સાધે છે એટલે એમ જાણે છે, ભાવાર્થ આમ છે કે રાગાદી અશુદ્ધપણું કર્મબંધની ઉપાધિ છે. એ કર્મની ઉપાધિ છે, જીવનું સ્વરૂપ નથી એનું અનુભવ ગોચર થાય છે. જે કોઈ રાગાદી પરિણામ છે તે બંધનું સ્વરૂપ છે, તે દુઃખ ભાવ છે, જીવનું એ સ્વરૂપ નથી એવું પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય. રાગ જણાય છે ખરો, જણાય છે એટલે જ્ઞાન ઉપર રાગ પ્રતિબિંબિત થાય છે જ્ઞાન પટ ઉપર, પણ એ રીતે એ જણાય છે કે આ મારું સ્વરૂપ જ્ઞાન એવી રીતે નથી જણાતી. જ્ઞાન તો મારું સ્વરૂપ છે એમ જણાય છે, અને રાગ એમ જણાય છે કે મારું સ્વરૂપ જણાય. એટલે જેટલું જણાય તેટલું જ્ઞાન થાય એમ તો દુનિયામાં પણ બનતું બજારમાં નીકળે, આખી બજાર બધા દરવાજા સુધી દેખાય તાર છે ને, એટલે જેટલું જણાય એટલું મારું એમ કઈ જ્ઞાનમાં થતું જણાય. તે પોતાનું હોય તે પોતાપણે જણાય, પોતાનું ન હોય તે પરપણે જણાય, એવો જ્ઞાનનો સ્વભાવ છે. એટલે રાગ એમ જણાય છે કે અશુદ્ધપણું, રાગાદી અશુદ્ધપણું એ કર્મબંધની ઉપાધિ છે, એ ઉપાધિગરૂપ ભાવ છે, હું નિરુપાધિ સ્વરૂપ જીવ છું એમ જણાય છે. જીવનું સ્વરૂપ નથી એ રીતે રાગ અનુભવ છે. તેથી પછી તો એક બહુ સિદ્ધિ વાત છે
કે જીવ માત્ર સુખના અભિલાષી છે, દુઃખ પ્રત્યે તો બધા રીતે ક્ષામ સુખ છે, કિંચિત માત્ર પણ દુઃખ હોવાનું, દુઃખ થવાનું તેને પણ રાગ ભાવ અથવા અપેક્ષા ભાવ થતો નથી. એટલે એના સંતોષ થાય, જે સ્વયં દુઃખરૂપ જણાય છે ત્યારે એની ઉપેક્ષા થાય છે. બરાબર, તકલીફ અત્યારે આ છે કે રાગ થતો હોવા છતાં જીવને દુઃખ ભાવ રૂપે ગણાતો નથી. અનુભવમાં જે ગડબડ જતો છે આ છે જીવને, કે દુઃખ તત્વ એના દુઃખ પણ એના અવસ્થામાં વિદ્યમાન હોવા છતાં એને દુઃખ ને દુઃખ પણ જોતો નથી. આ અંધાર છે. ત્યાં છે એને લાગે છે, એ તો એ કલ્પના કરે છે. જે સંયોગમાં એને પ્રતિકૂળતાની કલ્પના છે ત્યાં એ દુઃખની કલ્પના કરે છે. તેનો તે સંયોગ અનુકૂળતાની કલ્પના કરે ત્યારે એને એને સુખ લાગે છે. એવો પ્રસંગ ભાઈ, તમે અમારું કામ ન કર્યું અને અમારું કામ અટકી ગયું એમ લાગ્યું એક માણસ. અહીંયા આટલું તમે જો અમારું કામ કર્યું હોત ને તો સારું હતું. એ કામ અટકી ગયું એટલે વેપાર અટકી ગયો. વેપાર અટકી ગયો એટલે માલ વેચવો તો એ વેચાણો નહીં. ઉપાધિરૂપ ભાવ છે એવું નિર્મળ જ્ઞાનમાં અનુભવ ગોચર થાય. કેમ છે ચૈતન્ય અંત સ્થિર વિશદ લસદ ધામની અંત એટલે સર્વ અસંખ્યાત પ્રદેશમાં એક સ્વરૂપ, સર્વકાળે શાશ્વત, સર્વકાળે શુભ સ્વરૂપ અને સર્વકાળે પ્રત્યક્ષ એ છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, તે પૂર્ણ જેનો એવું છે. આવું આત્માનું સ્વરૂપ છે, પ્રત્યેક આત્માનું. અત્યારે પણ પ્રત્યેક આત્માનું એવું સ્વરૂપ છે કે એના સર્વ પ્રદેશોમાં, અસંખ્ય પ્રદેશમાં એટલે એના બધા જ પ્રદેશમાં એટલે પૂરા ક્ષેત્રમાં આખો આત્મા એક સ્વરૂપે છે. ક્યારે એમાં ભાગ પડી શકતા નથી. મારું ધન, ચૈતન્ય ધન, ચૈતન્યની સંપત્તિ કોઈ લઈ જશે એવો ભય રાખવાની જરૂર હતી. મારું છે એ મારા નથી, કદી ક્યાંય જતું નથી, જઈ શકે એમ છે એટલે કોઈ લઈ જઈ શકે એમ પણ છે. અભવિનો આત્મા પણ એવો છે એમ ભગવાન કહે છે. અભવી માનવા તૈયાર નથી. એ તો એમ જ કે છે કે આ સંયોગો જાય છે એમાં મારું જાય છે, સંયોગો આવે છે એમાં મારું આવે છે. ઠીક, એ મિથ્યા તો કે અભવી પણ કયો, બધું એક જ છે ને. દુર્ભવી કયો, અભવી કયો. હા તો બધાનો આત્મા આવો છે. મિથ્યા તો અભવું પણ એક જ છે. જેને મિથ્યાત રૂચે છે, અનુશાંતિ જેને રૂચતી નથી અને અશાંતિનો એક કણીનો પણ જેને રૂચે છે એ બધું અભવ્ય પણ નથી તો બીજું શું છે. અભવ્ય પણ છે એક સ્વરૂપ, સર્વકાળે શાશ્વત, સર્વકાળે શુદ્ધ સ્વરૂપ અને સર્વકાળે પ્રત્યક્ષ એવો છે. કેવું જ્ઞાન, કેવું દર્શન, તે ગુણજનો વિદ્યમાન પણ છે એને પણ જોતો ખરો એમ કે છે. મફતમાં વેચાઈ જા છો એમ કે છે. પણ તારામાં શું ગુણ છે એ તો જો કે અત્યારે તારા અસંખ પ્રદેશમાં કેવું જ્ઞાન, કેવું દર્શન, એક રૂપ શાશ્વત સ્થિર પ્રત્યક્ષ જ્ઞાન નો કુંજ પડ્યો છે. એમ જોયે તો એનું ભાન છે, એ અવલોકન કરતા પરમેશ્વર થાય એવી ચીજ છે. નિજ અવલોકન કરતા પરમેશ્વર થાય છે તો ખરો પરમેશ્વર, પણ એને એમ અવસ્થામાં એમ લાગે કે હું પરમેશ્વર છું, ત્યાં એને દિનતા છૂટી જાય છે, એ તો પરમેશ્વર ખરણ કહેવામાં આવે છે. એ અવલોકના તો ન કરે અનુભવ પ્રકાશ ન કરે છે, અને ઘરે ઘરે ભીખ માગવા ફરે છે, અને તે પણ પુગળ ના કરે. સંયુક્ત પાસે ભીખ માગે છે એનું અર્થ શું છે? તો પુદગળ ના કરે, કું મને સુખ દે, કું મને શાંતિ દે. આટલી અનુકૂળતા મને જો મળે તો મને સુખ શાંતિ થાય, એનો અર્થ શું છે? કે એ પોતાની સુખ શાંતિ અનુકૂળતાના સંયોગ આગળ યાચના કરે છે, દિનપણે એની ભીખ માગે છે. આમ છે એવું જ્ઞાન અત્યારે વિજ્ઞાન મોજુદ શાસક પડેલું છે, દેખાય છે તને, એટલી વાત છે. ઠીક, આ બધું દેખાય છે, વેપાર કરવો ન કરવો બધું દેખાય છે, દુકાન દેખાય છે, બેઠા બેઠા દેખાય છે કે નહીં? હે, પણ અહીંયા આ ઘરમાં શું પડ્યું છે એ આચાર્ય મહારાજ કહે છે. અહીં તારા ઘરમાં તો કેવો જ્ઞાન ને કેવો દર્શન નો તેજ નો કુંજ પડેલો છે એ તને દેખાય છે, અસંખ પ્રદેશમાં છે. એવું નથી કે ઊંડે ઊંડે કઈ આંતરડામાં છે કે મગજમાં ઊંડે ઊંડે છે કે જલ્દી દેખાય નહીં, એમ છે ને? સર્વ પ્રદેશ છે, અસંખ પ્રદેશ છે, કોઈ પ્રદેશ ખાલી નહીં કે જ્યાં કેવળ દર્શન નો કેવળ જ્ઞાન સ્વભાવ ભર્યો નથી. વર્તમાન મોજુદ છે, એવું ચૈતન્ય પૂર છે, એની હયાતીને જે જોયે છે એને એ હયાતીમાં ડૂબી જવાનું થાય છે, એવી એવી વસ્તુ છે. એ રીતે છેલ્લે સ્વરૂપનું વર્ણન કર્યું છે, પણ સાથે રાગના વિષયમાં પરદ્રવ્યો સાથે કેવું જ્ઞાન કેવું દર્શન અને પરમાનંદ સ્વરૂપ અનંત ચતુષ્ટય સ્વરૂપ હોવા છતાં પોતે ભૂલીને, એવા પોતાના સ્વરૂપને ભૂલીને જે કાંઈ જે સ્થાને જે સ્થળે જે સ્થાને જ્યાં છે જન્મો છે જે થયો છે તે માનીને એમાં એકત્વ બુદ્ધિ કર્યા કરે, અને મારું આ રીતે બધું મારી કલ્પના પ્રમાણે ઠીક રહેવું, એમાં એક ઈંક આગી પાછી થાય કોઈને પૂછાણ છે એક મેલ ચણે છે, એની સૃષ્ટિ ચણે છે, ભાવના પરગ્રહના બંધનથી બંધ ભાવથી ભિન્ન થવું એને મોક્ષ કહેવામાં આવે છે. અને એવો મોક્ષ અશુદ્ધ પ્રણના મટવાથી થાય છે. એ અશુદ્ધ પરિણામ મટવાનું કારણ શું એ આના વિષય છે. એવી અશુદ્ધતા જીવને કેમ કે એ વાતને આયા એજન્ડા ઉપર લીધી છે કે જો વેદ વિજ્ઞાન કરવામાં આવે એટલે પોતાના જીવ સ્વરૂપથી અજીવ તત્વોની રાગ અને રાગના વિષયની ભિન્નતા જો જોવામાં આવે તો જ એને અશુદ્ધત્વ મટે, તો જ એને મોક્ષ થાય. બીજો કોઈ મોક્ષ થવાનો ત્રણ કાળમાં ઉપાય નથી. એને લીધું છે કે એને જ્ઞાનનું કારણ છે. ૧૭૦ પાને કે તેથી એવા રૂપે કહેવાય છે કે જીવને શુદ્ધ સ્વરૂપના અનુભવ રૂપ પરિણમાવે છે જ્ઞાનનું, તે મોક્ષનું કારણ છે. જીવનું જે જ્ઞાન સ્વભાવ એ જીવને શુદ્ધ સ્વરૂપે પરિણમાવે છે તેથી તેને મોક્ષનું કારણ કહેવામાં આવે છે. જ્ઞાન મુક્તિનું કારણ એમ કહ્યું, જ્ઞાન સ્વભાવ તેથી જ્ઞાન દ્વારા શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવા યોગ્ય છે. આવું જે મોક્ષનું કારણ છે એ નિશંક આ એક જ આવું જ મોક્ષનું કારણ છે એને વિચારીને એનો નિશ્ચય કરવો ઘટે. જો એમાં એની નિશ્ચિતતા નહીં રહે તો કોઈ કાંઈ બતાવશે ને કોઈ કાંઈ બતાવશે. મોક્ષના કારણ અનેક પ્રકારે જગતમાં કહેવામાં આવે છે તો એમાં એને થઈ જશે બરાબર છે. આમ કઈ મોક્ષનું કારણ થાય ઘણા શાસ્ત્રોનું અધ્યયન કરવાથી પર પદાર્થને પર રૂપે પર પદાર્થને પૂતગળને પૂતગળ સ્વભાવથી જો ધ્યાન આવે તો પછી એમાં રાગ થાય નહીં. એ મને એક પ્રકારે પદ્ધતિ આવે છે. જ્ઞાનમાં જો કશું કરે છે જ્ઞાન જ્ઞાનના સ્વભાવને જાણે છે ત્યારે એને પર તરીકે જણાય છે. એના સ્વભાવને પછી આગળથી જાણવાની કઈ જરૂર હતી પરને પર જાણવું એ પ્રયોજનમાં પર્યાપ્ત છે. પછી એ કેવું છે કેવું નહીં એની સાથે આ જીવને કઈ પ્રયોજન આ તો ઘણા ઘણા પ્રકાર આવે જેમાં પર પદાર્થો પ્રતિબિંબિત થાય છે તે જ્ઞાન ઊંટું થાય છે ત્યારે હું પરને જાણું છું એમ જણાય છે. જે જ્ઞાનની અવસ્થામાં પર પદાર્થો જણાય છે તે જ્ઞાન સૂંટું થાય છે ત્યારે એમ જાણે છે કે જ્ઞાનમાં એટલું જ્ઞાન જ છે અને સિવાય જ્ઞાન સિવાય બીજું કાંઈ નહીં. આવું જે જ્ઞાન પોતાને પોતાનું જાણવું થાય તેને અભેદ જ્ઞાન અથવા સસ્મૃત સંવેદન જ્ઞાન કહેવામાં આવે છે. તે અપેક્ષાએ એને ભેદ જ્ઞાન કહેવામાં આવે છે. પરની અપેક્ષા પરથી ભિન્ન થતું હોવાથી એને ભેદ જ્ઞાન કહે છે અને સ્વરૂપથી અભિન્ન હોવાથી એને સ્વસંવેદન જ્ઞાન પણ કહેવામાં આવે છે. એવા જ્ઞાન દ્વારા એ જ્ઞાન એટલે પ્રજ્ઞા છે નહીં ત્યાં કઈ ત્યાં સૂક્ષ્મ ધારણ કરે છે નિજ પ્રયોજનમાં સાવધાન થઈને વર્તે છે એટલે એને પ્રજ્ઞાછણી કહેવામાં આવે છે. એ આત્મા અને કર્મ આત્મા અને અન્ય તત્વ એ બંનેની જુદાપણાની જે સ્થિતિ છે એને જેમ છે એમ સૂક્ષ્મપણે જ્ઞાન માલે છે. સૂક્ષ્મપણે એટલા માટે કે જરા પણ એમાં અરસમરસ મિશ્રણ થતું નથી. તેને પ્રજ્ઞાછિની દ્વારા એ રીતે જ્ઞાનથી ભિન્ન કરવામાં આવે છે ત્યારે તેને સ્વરૂપનો અનુભવ થાય છે. એ સ્વરૂપના અનુભવમાં આટલો વિશેષ વિસ્તાર એ પણ અહીંયા પંડિતજીએ કર્યો છે કે પ્રજ્ઞાછિની રૂપી જે જ્ઞાનની પર્યાય કાર્ય કરે છે એમાં જે સ્વપરની ભિન્નતા થાય છે એમાં સૂક્ષ્મતા ઘણી છે. જેવું સ્થિર વિચારથી વિચારવામાં આવે છે એટલું માત્ર નથી. બીજું શરીર છે જુદું છે સંયોગો છે તે બધા જુદા છે. રાગ પણ સમયે સમયે છૂટી જાય છે માટે જુદો છે એ તો એક વિચારથી નક્કી થયું પણ એ અનુભવની સુખતા એમાં ઘણી છે. જેમ કોઈ અત્યારે શાસ્ત્ર વાંચીને કહેશે ને આપણા સમાજમાં પણ એ વાત પ્રચલિત છે કે જડથી તો ચેતન જુદો છે એ તો ઘણી સ્થૂળ વાત છે. એ તો ઘણી સ્થૂળ વાત છે ભાઈ. તારા અનુભવમાં જરાક શરીરની વેદના થાય છે ત્યાં આત્માની વેદના થાય છે એમ વેદાય છે. આત્માને વેદના થાય છે એમ વેદાય છે. એમાં જળથી ભીપણાની સ્થૂળતા તારા માટે તો સ્થૂળતા રૂપે સ્થૂળ હતું તો તને તો પહેલા જરાક ઠરાવો જોતો હતો. આ વેદન છે એ તો શરીરનું છે. જ્ઞાનમાં શરીરનું અસાતાનું વેદન પ્રવેશ પામી શકતું સૂક્ષ્મતા એટલે છે ફિલ્મ છે એ યાદ આવે છે તો પણ અનુભવમાં તો દુઃખી થઈને એકત્વ ભાવે હૃદય એની યાદદાસ્ત એને દુઃખમુક્ત કરી શકતી નથી. એટલે એનું પ્રયોજન વિકાર તો થતું નથી. જ્ઞાનને એકત્વપણે લીધે તો વેદનાના કાળમાં પણ ચૈતન્ય ભૂમિમાં જ્ઞાન વેદનમાં કોઈ રોગનું વેદન જણાવા છતાં ઉપજતું નથી. જેમ અવાજ બહાર થાય છે જ્ઞાનમાં અવાજનો પ્રવેશ નથી, એમ પરક્ષેત્રમાં શરીરની વેદના પરમાણુમાં પરમાણુની પર્યાયમાં છે. જ્યાં જણાય છે જ્ઞાનની ભૂમિમાં ચૈતન્ય સત્તામાં એ નથી એમ એને વેદાય ત્યારે એની જ્ઞાન વેદનમાં દુઃખભાવ ઉપસ્થ નથી. જણાય છે વેદના પણ એને દુઃખ ઉપસ્થું નથી. બહુ પ્રયોગ કરવા જેવી ચીજ છે. જ્યારે જ્યારે શરીરમાં આશાતા જે તે પ્રકારનું અસંખ્ય પ્રકાર છે એમાં ગમે તે પ્રકારની વેદના હોય ત્યારે જ્ઞાનમાં એ પરમાણુની પર્યાયનો તો પ્રવેશ નથી પણ વેદનનો પણ જ્ઞાનમાં પ્રવેશ નથી. એવા એકલા જ્ઞાનને ભિન્ન જ્ઞાનને ભેગું પાડવું એ એક સૂક્ષ્મ કાર્ય છે એમ કહે છે. અંતરનું એક સૂક્ષ્મ કાર્ય છે અને એ ભેદ જ્ઞાનની પ્રેક્ટિસ જે કરતા હોય પ્રયોગાત્મક એને એનો ખ્યાલ આવે છે કે આની સૂક્ષ્મતા કેટલી છે, એની સૂક્ષ્મતા કેટલી છે એનો ખ્યાલ આવે છે. વેદન જ્ઞાનમાં નથી થતું, જણાય છે જ્ઞાનમાં માત્ર જણાય છે. વેદાય છે તો પોતે રાગાન્વિત થઈને મને થાય છે એમ એને થાય છે ત્યારે વેદાય છે એમ એને લાગે. જેમ ઠંડી મને લાગે છે તો આત્માના જ્ઞાનના પર્યાયમાં ઠંડીના રચકણનો પ્રવેશ કરો કે ઠંડાપણાની અસર ખરી. ઠંડાપણાની કઈ અસર નહીં, જાણવા પૂરતું બન્યું છે સિવાય પણ કઈ બીજું નથી. આ તો બહુ બહુ વિચારવા જેવો વિષય છે. આજે સૂક્ષ્મ એમ કહીને જે પાટું ભર્યું છે ને આનું એ બહુ પ્રયોગ માગે એવો વિચાર વિષય છે. જીવને ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે જે કાંઈ રાગ થાય છે રાગનો વિષય એના સન્નિકર્ષમાં છે, તેનાથી જ્ઞાન વિજ્ઞાન વર્તમાનમાં તદ્દન ભૂમિ છે. જ્ઞાનમાં એ કાંઈ છે જ નહીં, એવું છે એને જાણવું અનુભવવું એ માટેનો એને પ્રયત્ન હોવો જોઈએ. વસ્તુ સ્થિતિ તો એમ જ છે એ જ્ઞાન વેદનમાં એ મને વેદાય છે એવો વેદનાનો ભાવ છે ત્યારે જ્ઞાનમાં એનો પ્રવેશ છે. આ એક હકીકત છે, નકર હકીકત છે કે જ્ઞાનમાં ત્યારે પણ પ્રવેશ નથી. પણ એને જ્ઞાન પ્રવેશ થઈ ગયો છે અરે હું એ જરાય જુદા નથી એને બ્રહ્માથી વિદાય છે. એવી ભ્રમણા તો કેવી છે, એવી ઘર કરી ગયેલી ભ્રમણા છે કે વસ્તુ જુદી હોવા છતાં એને જુદી જોઈ શકતો ગમે ત્યારે જોવો. કોઈ પણ જીવ માટે એને જે કાંઈ અનુકૂળતા પ્રતિકૂળતા કલ્પી છે અને એ કલ્પના અનુસારનું એનું હરક્ષેપનું વેદન છે એ સંયોગ અને સંયોગ આશ્રિત પરિણામ એ બંને એના જ્ઞાનમાં ક્યારે અડતા નથી. એ અપમાન કરે છે મનુષ્યપણામાં માનક દોષણને કેવો છે ને કેવો નહીં, પણ એને પોતાના સ્વરૂપનું વિજ્ઞાન પરથી ભિન્નપણારું એ કાર્ય એને કદી કર્યું. ત્યાં આચાર્ય મહારાજે વિષય લીધો છે મોક્ષનો, જીવને સંપૂર્ણ શુદ્ધિરૂપ જે મોક્ષ થાય છે વિચાર થી જણાય છે, વિચાર થી જણાય પ્રકૃતિ નો સંબંધ છે રાગ ને લઈને, હજી સંયોગ રૂપ છે જળ પદાર્થ ઉદ્ગળ પદાર્થ, એ સંયોગ નો સંબંધ છે રાગ ને લઈને. જો રાગ ન હોય તો જગત ના અનંતા પુદ્ગળ રજકોણ નો સંયોગ કે અસંયોગ, સંયોગ કે નિસંયોગ, એ બધું એક સરખું છે. જો તે પદાર્થો પ્રત્યે આ જીવને રાગ થી સંબંધ નથી થતો તો એના હોવા અને ન હોવા સાથે કઈ જીવને સંબંધ નથી. એટલે જે મૂળ મુદ્દો છે એ જીવના રાગનો છે. એટલે એક દ્રષ્ટિએ તો એમ થયું કે અજીવનો સંબંધ પણ રાગને લઈને છે. રાગ ન હોય તો દેહ કે બીજા નું કર્મ, શરીરથી માંડીને જેટલા કોઈ નું કર્મ છે તે પ્રત્યેનો રાગ ન હોય તો હો તો એ જગતના પદાર્થો જગતના છે, ન હો તો એની સાથે કઈ કેમ નથી ને કેમ છે એ પ્રશ્ન રહેતો. એ તો સીધી સમજાવી વાત છે ને, ઘરગથ્થુ ભાષામાં સમજાય માટે એમ લખ્યું છે કે મનને લઈને આ બધું છે. એક વાક્ય લખ્યું છે પત્રમાં ઇન્વર્ટેડ કોમા કરીને, કે મનને લઈને આ બધું છે. એટલે શું છે કે એનું મન જે આ પુરવાય છે, ઈષ્ટ અનિષ્ટ પણ કરે છે, રાગ દ્વેષ કરે છે, તો સામો પદાર્થ છે નથી એની સાથે એને સંબંધ ઉત્પન્ન થાય છે, આકુલતા થાય છે. પણ જો મન નથી એટલે રાગ નથી તે પ્રત્યેનો, તો જગતનો સ્વતંત્ર પદાર્થ જગતમાં હોય એની સાથે આ જીવને કઈ કારણ રહેતું નહીં. એટલે મૂળ મુદ્દો છે રાગનો. અહીંયા પંડિતજીએ એના ઉપર જરા વિશેષ વજન દીધું છે કે જ્ઞાન અથવા જ્ઞાન સ્વભાવ દ્વારા રાગ ને ભીન જાણો. એના એક વાક્ય એવું લાગ્યું છે કે ચેતન શુદ્ધ ચેતના ભૂમિ માત્ર તે જીવ વસ્તુ છે. વાત એવી પદ્ધતિથી લીધી છે કે વર્તમાનમાં સ્વરૂપનો વિચાર કરતા આમ લીધું છે, આત્મતત્વનો આત્મ સ્વરૂપનો આ કાળે ચાલુ પુરુષાર્થના કાળમાં એટલે વર્તમાનમાં સ્વરૂપનો વિચાર કરતા ચેતના ભૂમિ માત્ર તો જીવ વસ્તુ છે. શું કહ્યું? જે જીવ વસ્તુ છે એ ચેતના ભૂમિ વાળી છે, જેની ભૂમિકા, જેનું ક્ષેત્ર, જેનું આધાર સ્થાન, જેમાંથી અનંત પર્યાયનો પ્રવાહ વહે છે તે ચેતના ભૂમિ છે. અને રાગદ્વેષ મૂળરૂપ રંગીત જે જણાય છે, જે જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, તે કર્મના ઉદયની ઉપાધિ છે, વસ્તુનો સ્વભાવ નથી. આ રીતે વિચારતા ભિન્ન પ્રતીતિ જે છે, જે અનુભવ ગોચર છે. આટલી વાતમાં સારાંશ છે. આ એની કાર્ય પદ્ધતિની રીત શું છે એ રીતિને બતાવી છે કે આ આત્મા છે એ ચૈતન્ય ભૂમિ છે, જેટલા કોઈ રાગાદી પરિણામ પર વસ્તુને આશ્રિત ઉત્પન્ન થાય છે એ શુદ્ધ ચૈતન્ય ભૂમિમાં જણાય છે, જ્ઞાન ભૂમિમાં એ જણાય છે. અને એ ઉદ્ગળ કર્મની ઉપાધિ રૂપ છે, જ્ઞાનરૂપ નથી. એમ એને અંતરમાં સૂક્ષ્મ રીતે બંનેને જુદા જુદા જાણવા. એ સૂક્ષ્મ રીતે એટલા માટે કે જ્ઞાનનો અંશ જ્ઞેયમાં નથી, જણાવવા યોગ્ય રાગમાં નથી. જે કાંઈ રાગાદી પરિણામ થાય છે એમાં મારો જ્ઞાન ચૈતન્યનો અંશ એમાં નથી, એટલી સૂક્ષ્મતા છે. બહુ બારીક અવલોકન છે જરા. પોતાના પુત્રના વર્તમાનમાં ચાલતા પરિણામમાં ચૈતન્યને જુદી જાણવું, જ્ઞાનભૂમિને જુદી જાણવી, રાગને એથી જુદો જાણવો, બંનેને તેના સ્વભાવથી જાણવા. ભિન્ન 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 સ્વભાવવાળા છે ને, એટલે એને ભિન્ન ભિન્ન જાણવા, કે એની અંતરમાં સૂક્ષ્મ સંધિને છૂટી પાડી એમ કહેવામાં આવે છે. સ્વાદ જુદા છે, એનો સ્વાદ છે જુદો, એકનો આકૃતામય સ્વાદ છે, એકનો અણાકુમય સ્વાદ છે, એમ બંનેના સ્વાદ જુદા છે. પણ એને ઉપયોગમાં એ રીતે વર્તમાનના સ્વરૂપને ચૈતન સત્તાથી વિચારમાં લેવી જોઈએ. જીવ વસ્તુને ચૈતન સત્તા દ્વારા, ચૈતન ભૂમિ દ્વારા જુદી એને વિચારમાં લેવી જોઈએ. આ એક કામ જરા મહત્વનું છે, મૂળ મુદ્દાનું કામ આ છે. જો અહીં સુધી આવે કાર્ય કરવામાં તો રસ્તો સુગમ છે. ઘણું ગમે તે પ્રકારનો પ્રયત્ન કરીને અહીંયા ન આવે તો તે રીતે અંતર્મુખ થવાની સૂઝ આવી નથી. અને આ તો તપાસવાનો વિષય છે કે આ જ્ઞાનમાં જ્ઞાન સિવાય બીજું શું છે, બીજું શું આવી શકે એમ છે, એ વાત એને તપાસવી જોઈએ. કોઈ પણ કાળે કોઈ પણ ગૃહ ક્ષેત્રકાળ ભાવમાં એકદમ સાવધાની આટલી જ પકડે કે જ્ઞાન માત્ર છું, અને એ જ્ઞાનને અનુભવતા જ્ઞાનમાં જ્ઞાન સિવાય બીજું કાંઈ નથી, એટલે કે જ્ઞાનમાં એકનું જ્ઞાન જ છે. એ જ્ઞાનમાં જ્ઞાન સિવાય બીજું કાંઈ વેદાવું પણ અશક્ય છે, તો એને કોઈ પણ કાળમાં આકુલતારૂપ પરિણામથી ભિન્ન થવું સહજ છે. જેટલું ઉપલબ્ધ દ્રષ્ટિએ દુષ્કર લાગે છે એટલું જ સહજ છે, એટલું સ્વાભાવિક છે. પણ તથારૂપે એને પ્રયત્ન હોવો જોઈએ. એ આ કલશમાં બહુ મુદ્દાની વાત છે. અને એ કાળ તો એક સમયમાં થાય છે એમ કે છે. એ કાર્ય એક સમયમાં થાય છે. મોક્ષ માર્ગી જીવો આવા કાર્યમાં બહુ કુશળ છે, પ્રવીણ છે, એમ કીધું છે ને, નિપુણ છે. આવા નિજહિતના કાર્યમાં મોક્ષ માર્ગી જીવોની જરા પણ ભૂલ થતી નથી, એટલે એને નિપુણ કયા છે. જે તે કામમાં જેને નિપુણતા હોય એમાં એની ભૂલ થતી નથી, અજાણ્યા ભૂલ કરે છે. આવું જે ભેદ જ્ઞાન છે એ આત્માના સ્વરૂપની સાવધાની રૂપ છે, અને પ્રભાવમાં પોતાના નહીં હોવાપણામાં, નહીં હોવાપણું થાપવામાં, માનવામાં પણ એ સાવધાન છે. અસ્થિ નાસ્તિ બંને પ્રકારે સાવધાન છે. અને એ રીતે જીવને અને અજીવને અથવા કર્મને ભિન્ન ભિન્ન કરે. જ્યારે પરથી ભિન્ન થાય છે ત્યારે એને ટોટલ લીધો છે, કે પોતાના સ્થિર શાશ્વત શુદ્ધ સ્વરૂપમાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શન સ્વરૂપ છે વર્તમાનમાં, તેમાં તે ઉપયોગને લીન કરે છે, અને બંધને બંધના સ્થાનમાં ખતવે, રાગને બંધના સ્થાનમાં ખતવે છે, અને પોતાના સ્વરૂપમાં લીન થાય છે. એ રીતે મોક્ષનો ઉપાય છે. આ મોક્ષનો ઉપાય કયો? એ રીતે 281 નો જીવો બંધોયતઃ છિદ્યંતિ સલક્ષણી બંધો છે એવો શુદ્ધો અપાયો વિતવ્યો.
જીવ બંધ જ્ઞાન છે ધન્યા
શરીર છે, જીવને બને તેમના નિશ્ચિત સ્વલક્ષણોથી છેદાય છે. એના બિંદુ પ્રકારના જે પોતપોતાના લક્ષણ છે જુદી જુદી જાતના, તેનાથી જીવને બંધને છેદી શકાય છે, જુદા પાડી શકાય છે. છેદ એટલા માટે શબ્દ લીધો છે કે એક મેર થઈને વર્તતો હતો એને છેદીને જાણે બે કર્યા, ગાંઠ પડી ગઈ હતી એને છેદીને બે કરી નાખ્યા. ત્યાં બંધને છેદવો અર્થાત છોડવો અને શુદ્ધાત્માને ગ્રહણ કરવો. શું કરવું એમ પૂછ્યું છે ને કે આત્મા અને બંધને જુદા કરીને શું કરવું, કે એ જુદા કરવાની પાછળ હેતુ એ છે કે બંધનો ત્યાગ કરવો છે, એટલે રાગનો અભાવ કરવો છે અને શુદ્ધાત્મ સ્વરૂપનું ગ્રહણ કરવું છે, એવો હેતુ રહેલો એમ કહે. વિષયની જરા વિસ્તારથી આચાર્ય મહારાજ એને ચર્ચવા માગે છે. પછી કેવી રીતે કરવું એમ કરીને વાત નહીં પડી છે. આત્મા અને બંધને પ્રથમ તો તેમના નિયત સ્વલક્ષણોના જ્ઞાનથી સર્વથા જ છેદવા અર્થાત ભિન્ન કરવા. પ્રથમ તો એમ કરીને લીધું છે ને, પહેલા તાવત, તાવત નો અર્થ કરે છે પ્રથમ આત્મબંધો ઈ તાવત. પ્રથમ તો આત્માને તેના લક્ષણથી, આત્માનું લક્ષણ છે જ્ઞાન, ઉપયોગ ઉપયોગ કહો કે જ્ઞાન, જ્ઞાન તો સામાન્ય વિશેષ બે કહેવાય છે. પહેલા અનુભવ કરવા માટે, અનુભવ જેને કરવો છે તેને અનુભવ કરવા માટે પ્રથમ શું કરવું, કે પ્રથમ ઉપયોગ લક્ષણ દ્વારા આત્માને જુદો જાણવો અને રાગ લક્ષણ દ્વારા બંધને જુદું જાણવું. બે તત્વ છે, બંનેને જુદા જાણવા. એક જીવની અવસ્થામાં રાગનું પણ પરિણમન છે, જ્ઞાનનું પણ ઉપયોગરૂપ પરિણમન છે. એટલે બંને જેને લક્ષણથી ઓળખવા છે એવા જે બે તત્વો, તે બંનેના લક્ષણ સર્વકાળે સર્વજીવની અવસ્થામાં મોજૂદ હોય છે, હાજર હોય છે. નહીતર તો એ પ્રશ્ન થાય તો ઉપયોગ થાય ત્યારે ઓળખવાનો પ્રયત્ન કરીએ અને રાગ થાય ત્યારે ઓળખવાનો એનો પ્રયત્ન કરીએ. કોઈ કાળ સંસારી જીવને એવો નથી કે જેની અવસ્થામાં ઉપયોગ ન હોય કોઈ સમયમાં, અને જેની અવસ્થામાં કોઈ સમયે રાગ ન હોય. રાગ ને જ્ઞાન, ઉપયોગ કહો કે જ્ઞાન કહો, એ બંનેનું પરિણામ સર્વકાળે સર્વજીવને મોજૂદ હોય છે. એટલે જેના દ્વારા, જે સાધન દ્વારા બંને તત્વોને ઓળખવા છે, એ બંને સાધન સર્વદા મોજૂદ છે, સર્વકાળે હાજર છે. કોઈ કાળ એવો નથી કે એમ નથી એટલે શું કરવું એ પ્રશ્ન ઉભો થાય. માણસ એમ કે વેપાર તો ઘણો કરવો છે પણ પૈસા નથી, દુકાન નથી, કામ કરવાના સાધનો નથી, ઠીક. પણ એવું કઈ છે, ભેદ જ્ઞાન કરવા માટે જેના વચ્ચે ભેદ જ્ઞાન કરવું છે, બંને તત્વો સર્વકાળે મોજૂદ છે. હવે એને જ્ઞાન ક્યારે નથી એમ નથી ને રાગ ક્યારે એમ નથી, હવે તો તારી ફુરસદ નો સવાલ છે. જમવું છે સુખ માટે ને, શું કરવા જમવું છે, દુઃખ ન રહે ને સુખ થાય. બસ કોઈ પણ પ્રકારની ક્રિયા અથવા એ સંબંધીનો રાગ, એની પાછળ આ જીવનો એક જ આશય છે કે સુખ થાય ને દુઃખ ન થાય, કે બીજું કાંઈ છે. આ ભગવાને એક વાક્યમાં બધા એનો ટોટલ મારી દીધો છે. સુખ મોડું થાય એનું કોઈને પોષણ નથી, અત્યારે સુખ મળતું હોય તો અત્યારે જોતું નથી, ભલે દુઃખ રહ્યું પછી દુઃખ ભોગવી લઈએ ને પછી સુખ ભોગવશું, એવું કોઈ ચાહતા નથી. સીધી વાત છે કે વેપારમાં તો એવું હોય છે, બંધને તેમના નિયત સ્વલક્ષણોના જ્ઞાનથી સર્વથા જ છેદવા અર્થાંત ભિન્ન કરવા, પછી રાગાદિ જેનું લક્ષણ છે એવા સમસ્ત બંધને તો છોડવો, અને ઉપયોગ જેનું લક્ષણ છે એવા સિદ્ધાત્માને જ ગ્રહણ કરવો. જરાય રાગ ને ભળવા દેવો નહીં, અને રાગ માં જરાય આત્મા ને ભેળવો એમ સર્વસાલી. અનુભવ માં એવું છે કે અનુભવ કરવા માટે અનુભવ ને યોગ્ય પ્રયત્ન હોય ને, બીજા પ્રયત્ન થી અનુભવ નહીં થાય. જેમ શાસ્ત્ર વાંચ્યા કરવાથી કઈ અનુભવ નહીં થાય, અનુભવ કરવાના પ્રયત્નથી અનુભવ થશે. અનુભવને માટે એનો અનુભવની યોગ્ય પ્રયાસ હોય છે. તો આ તો શું કે છે કે જ્યાં સિદ્ધાત્માને ગ્રહણ કરવું છે આમાં ક્યાં પગથિયું કાઢ્યું છે, જે કહેવાની પદ્ધતિ છે એમાં ક્રમ કેટલો સુવ્યવસ્થિત છે એમ જો વિચારવામાં આવે તો આમાં એમ શું, આમ તો એકદમ કાર્ય તરત થાય છે, તત્ક્ષણ કાર્ય થાય છે, છતાં ક્રમથી સમજાવે છે કે જાણવું અને જુદું કાઢવું. જાણવું એટલે શું કે ઉપયોગ લક્ષણ છે તેના ઉપરથી જ્ઞાનમય અખંડ જ્ઞાનમય તે આત્મા છે, આ ચાલતો ઉપયોગ છે ને જ્ઞાનનો વ્યાપાર, તે લક્ષણ દ્વારા અખંડ જ્ઞાનમય તે આત્મા છે, અને એથી વિલક્ષણ જાતનો ઉપયોગથી જુદી જાતનો રાગાંશ છે તે બંધભાવ છે એમ ઓળખવા માટે ઓળખવાની એક પહેલા પ્રક્રિયા લીધી પદ્ધતિમાં એ વાત છે. એક એક પગથિયાથી વાત કરે છે તો પહેલું આ પગથિયું છે, બીજું આ પગથિયું છે. તો પહેલું પગથિયું શું કહ્યું કે ઉપયોગ લક્ષણ દ્વારા આત્મા જાણવું કે આત્મા જ્ઞાનમય છે, એથી જુદી જાતના જ્ઞાનમય ભાવથી જુદી જાતનો જે ભાવ છે રાગાંશ તે બંધભાવ છે એમ બંનેને સર્વથા ભિન્ન કરવા, જ્ઞાનમાં સર્વથા ભિન્ન કરવા,
સર્વ પ્રકારે
સર્વથા ભિન્ન કરવા એટલે એકબીજામાં એક બીજું જરાય ભળે તો આમાં કામ આવે એવું હું એક તકલીફ શું છે અહીંયા કામ કરનારને કે રાગ છે એ જ્ઞાનમાં જણાય છે, અને એ રાગ છે એને જ્ઞાનમાં જણાય છે એમાં અનાદિથી એની પરિણમવાની પદ્ધતિ કેવી એવી થઈ ગઈ છે કે રાગ જણાય છે નહીં પણ રાગ મને થાય છે, આ એની ઊંધી જે રીત છે એમાં આ થોડી છે. રાગ જણાતો નથી જ્ઞાનમાં પણ રાગ મને થાય છે. તો રાગ મને થાય છે એમાં શું થયું એમ જો વિચારીએ તો જે જ્ઞાનમાં રાગ જણાયો તે જ્ઞાન માત્ર સત્તા, જ્ઞાન ભૂમિ માત્ર સત્તા તે હું છું એવું ન રહ્યું, એવો અનુભવ ન રહ્યો, એટલે એ પોતાના જ્ઞાન સ્વભાવને ત્યાં ભૂલ્યો, ચૂકી ગયો આ ગડબડથી. એથી વિપરીત હવે અહીંયા કે જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાનનો આત્મા છે એને તેથી વિરુદ્ધ જાતના રાગથી એને જુદો જાણવો, પ્રથમ તો જુદો જાણવો, જુદો જાણતા સાચો સાથે જ એક કાર્ય થશે કે રાગ જેનું લક્ષણ છે એવો જે બંધ, સમસ્ત પ્રકારના બંધ ગમે તે પ્રકારના રાગ હોય, પછી તીર્થંકર ભગવાન સંબંધીનો રાગ હોય તો પણ એ સમસ્ત પ્રકારનો રાગ બંધ છે એમ એને બંધ તત્વ જાણીને એને છોડવો, એને છોડવો એટલે એ મને થાય છે, હું કરું છું, મારામાં છે, મેં કર્યો, એવું એકત્વ ભાવ ન થાય એને છોડવા એમ કહેવામાં આવે છે. આ તો શું છે, બુદ્ધિથી આ વિષયને સમજવામાં થોડીક તકલીફ પડે એવું છે, માત્ર બુદ્ધિથી. પણ થોડુંક એ વિષયને અનુભવમાં લેવાનો જે પ્રયાસ છે એમાં આ વિષય બહુ ચોખ્ખો થાય છે. ખરી સમજવાની રીત જો કે આમ હોય છે કે કોઈ પણ વાતને અનુભવમાં લઈને નિશ્ચય કરવો કે આ કેમ છે, કેવી રીતે છે, એમ આ વાતને પણ એને અનુભવ ગોચર કરવાનો પ્રયાસ કરવામાં આવે તો આ બંધને છોડવો એ શું છે, અથવા બંધને ભીન જાણવું એ શું છે, અને જ્ઞાનને ભીન જાણવું અને ગ્રહણ કરવું એ શું છે, એનું મર્મ પકડાયું છે. વિષય જરા એ પ્રકારનો છે. બુદ્ધિથી આગળનું થોડુંક કામ અહીંયા છે. આમ તો પ્રથમ કોઈ પણ વ્યક્તિ વાતને બુદ્ધિગોચર કરવામાં પ્રયત્ન થાય છે, શું કહેવા માંગે છે આપણને, તો કહેવામાં તો બહુ સીધી સાદી વાત છે, થોડીક જ વાત છે કે એક રાગ છે જેને અહીંયા રાગના લક્ષણથી દંડ તત્વ કહીએ, એક ઉપયોગ છે જે જાણવાનું કાર્ય કરે છે એના લક્ષણથી અહીંયા એને આત્મા કહીએ. જ્ઞાનને બેની જાત બંનેના સ્વભાવ જુદા જુદા છે તેથી બંનેને જુદા જુદા જાણવા, એટલું તો નહીં પણ બંનેને જુદા જુદા જાણવા ઉપરાંત જ્ઞાનમય આત્માને અહમપણે તન્મયપણે ગ્રહણ કરવો અને રાગમય બંધભાવને છોડી દેવો. આટલી સાદી વ્યાખ્યા છે. છેડવા અર્થાંત ભિન્ન કરવા, એટલે કે જ્ઞાનમાં ભિન્ન ભિન્ન જાણવા. પ્રયાસના કારણ આવો જે પ્રયાસ છે નિર્વિકલ્પ અનુભવનું કારણ છે એમ છે. આમ તો મિત્રો વધારે વિસ્તાર કરીએ તો એમ છે કે આવા પ્રયાસમાં એને પ્રથમ જ્ઞાનમય આત્મતત્વનો નિર્ણય થાય છે. રાગાદિથી તદ્દન ભિન્ન યોગે એકનું જ્ઞાનમય તત્વ છે, અનંત સામર્થવાન, જેમાં કેવળ જ્ઞાન કેવળ દર્શન વર્તમાનમાં મોજૂદ છે એવું જે આત્મતત્વ છે એ આમાં પહેલાં નિશ્ચિત થાય છે. નિશ્ચિત થાય છે એટલે એકદમ પરિણતી એને મીટડાવા લાગે છે, કેમ કે એ તો વસ્તુ એવી અસાધારણ છે કે પરિણામને સ્વતત્વનું આકર્ષણ એકદમ વધી જાય છે. પ્રથમ નિશ્ચય કરવો જરા તકલીફ પડે છે. બુદ્ધિ તો ઘણી દોડાવે છે પણ નિશ્ચિત થતો નથી, આત્મા નિશ્ચિત થતો નથી. એ વિચારવા જેવો વિષય છે કે બુદ્ધિ તો પ્રયોજન માટે પૂરતી છે. કોઈ પોતાને ઓછી બુદ્ધિ છે માનવા તૈયાર નથી, અસ્ત કરી દેખાડે છે. બરાબર છે. તેમ છતાં આ જીવને આવો જ મારો આત્મા છે મંત્રમાં નિર્ધાર રૂપ નિશ્ચય થતો નથી. બુદ્ધિ છે એને નિશ્ચય થતો નથી, એનું શું કારણ? ઘણા વખતથી તો પરિચય છે આ વિશે. કોઈ એમ કહે કે ભાઈ આત્મા કેવો ગુરુએ કહ્યો, તમે સાંભળ્યો તો છે તો કઈ દેખાડે પણ ખરા કે આત્માને અનંત ગુણનું એક રૂપ કહ્યું છે, એક રૂપ પરમ પારિણામિક ભાવ સ્વરૂપ કહ્યો છે, અનંત અનંત અપરિમિત જ્ઞાન સામર્થ્ય જેમાં રહ્યું છે એવો કહ્યો છે, અનંત પરમ આનંદનું સ્વરૂપ સામર્થ છે એવો કહ્યો છે, એવા અનંત એવા ઘણા સંખ્યાબંધ સેંકડો વિશેષણોથી એક વિશેષને શ્રી ગુરુ તો કહે છે, કે છે કે નહીં? હવે એવો હું છું, આત્મા આવો કહે છે પણ એવો હું છું એવો એને જ્ઞાનમાં ભાસવો જોઈએ ને, જેમ અત્યારે ભાસે છે કે હું આવો દેહ ખરાબ આવા દેહ આવો છું, આટલો ઊંચો છું અથવા આટલો નીચો છું, કાળો છું કે ગોરો છું કે આવો છું કે તેવો છું, આવા દ્રેસ વાળો છું, આવા શરીર વાળો છું, આવા રાગ વાળો છું, આવા સંબંધ વાળો છું, એવું જે જ્ઞાનમાં ભાષે છે તે જ સ્થાનમાં, જ્યાં ભાષે છે તે જ સ્થાનમાં અનંત ગુણમય જે અનંત ચૈતન્ય નિધાન છે આત્મા, હું હું એવો છું આત્મા, એમ એને ભાષણ જોઈએ. આ ભાષણમાં ઓલું ભાષણ ખલાસ થાય છે કે આ બધી માન્યતાના થરના થર લેડા હતા એ બધા ખલાસ થઈ જાય છે, અથવા તો એ બધા બધી માન્યતાને છેદીને અંતરંગમાં જે રહેલું શુદ્ધ તત્વ છે એ હું એમ બધી માન્યતાના છેદ પૂર્વક એમ માનવામાં આવે છે, ભાષણમાં આવે છે. એવું કેમ થતું નથી એમ જે થવું જોઈએ પ્રથમ નિશ્ચયમાં, એમ કેમ નિશ્ચય જ આવતો નથી, એને આ પ્રકારે ભિન્ન ભિન્ન ઓળખવાનો પ્રયાસ કર્યો નથી. પહેલા જાણવા છેદવા અથવા ભિન્ન કરવા એમ કઈ પદ્ધતિ પડી છે ને, એ રીતે જો જૈન દર્શનનો વિચાર કરીએ, જૈન દર્શનના સાહિત્યનો વિચાર કરીએ અને બીજા કોઈ પણ દર્શનના સાહિત્યનો વિચાર કરીએ, તો આત્મતત્વને એકદમ વ્યવસ્થિત પદ્ધતિસર કહેવાની શૈલી જૈન દર્શનની છે. અદો પોતાના લક્ષણથી સર્વથા છેદવા, એ લક્ષણનું કાર્ય વિચારવા જેવું છે. આ તો બહુ ચર્ચાઓ ચાલે છે ને આપણે, ત્યાં તો કોઈ એમ પ્રશ્ન કર્યો ઉપયોગ લક્ષણ થી આત્મા કયો, બરાબર છે સમયસારમાં. ઉપયોગ છે તો વાનગી છે, સેમ્પલ છે, લક્ષણ કહો કે અંશ કહો કે વાનગી કહો, તો ત્યાં તો એ અંશ ઉપર ધ્યાન જશે અને અંશી આત્માને ઓળખવો છે. ખરેખર તો સામાન પ્રકરણ છે એને જાણવો છે, તો અહીંયા તો અંશ હાથમાં આવે છે. અંશે અવ્યક્ત છે એ કેવી રીતે જણાય, એ બહુ ચર્ચાઓ તો ચાલે છે. પ્રશ્ન કરનાર તો ગમે ત્યાંથી પ્રશ્ન કરે, પછી એને કહ્યું ભાઈ દાણાપીઠમાં તો એવી રીતે વાનગી ઉપરથી ગુણને નક્કી કરવાનો ધંધો છે, વેપારની પદ્ધતિ જેવી છે. ખાંડ ગુણીની થપ્પી પડી હોય, ભલે બધી સી ગ્રેડની ખાંડ હોય કે બી ગ્રેડની ખાંડ હોય, સી ગ્રેડ ચાલુ છે, નાનો નાનો મોટો ને સેમ્પલ કાઢે ને બુંદી મારે છે, પછી એક મોટી ટ્રે લે છે, ટ્રે એ ઘરે ઉપરથી સેમ્પલ લેતા જાય, એ મારે સેમ્પલ લઈને ટ્રેમાં મૂકે, એક બે ત્રણ ચાર દસ મહિને સેમ્પલ કાઢ્યો ચપટી ચપટી, પછી એમાંથી સેમ્પલ જોવે, સેમ્પલ જોઈને ભાઈ ત્રીજી ગુણને નિશાન મૂકો આપણે, તો એને સેમ્પલ જોયો કે ગુણ જોઈએ, આટલો સવાલ છે. સેમ્પલ ધ્યાનમાં નથી પણ ગુણ આખી ધ્યાનમાં છે. સેમ્પલ ઉપરથી આખી ગુણ જોવાનું જ્ઞાનમાં કાયર થઈ જાય. આ તો દ્રષ્ટાંત શું કરવા લેવું છે, પ્રેક્ટિકલી માણસને શું ખ્યાલમાં આવે છે. જોતા જોતા પાંચ મિનિટો પંદર મિનિટો આ ગુણને નિશાન મૂકતા જાય, હવે ખરેખર જોયો છે તો ચપટી સેમ્પલ આખી ગુણ આવી છે એના જ્ઞાનમાં વિશ્વાસ છે. એમ જે લક્ષણ છે એ તો ખરેખર વાનગી છે ને સેમ્પલ છે, પણ આખો આત્મા આવા જ્ઞાન રૂપે અનંત જ્ઞાનમય છે. એમ સેમ્પલ એકનું જ્ઞાનમાં નથી રહેતું પણ આખો આત્મા જ્ઞાનમાં આવે છે, એવી એક ઓળખવાની પ્રક્રિયા છે. જ્ઞાનની જે ક્રિયા છે પદ્ધતિ છે ઓળખવા સંબંધીની, તે આ પ્રકારે છે કે એક ઉપયોગ લક્ષણ ઉપરથી આખો આત્મા પ્રસિદ્ધ જાય. બધો વિષય આમાં ચર્ચા છું, સમયસારમાં તો આચાર દેવે બધો વિષય ચર્ચા છે. આત્મા અનેકાંતમય એટલે અનેક ધર્મોમય હોવા છતાં પણ અહીં તેનો જ્ઞાન માત્ર પણ કેમ વ્યપદેશ કરવામાં આવે છે, જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર એવું નામ કેમ પાડવામાં આવ્યું છે? ઉત્તર, કે લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષણની પ્રસિદ્ધિ કરવા માટે આત્માનો જ્ઞાન માત્ર પણ વ્યવદેશ કરવામાં આવે છે. આખા શાસ્ત્રમાં જ્ઞાન માત્ર કહું એની પાછળ અમારો આ ઈરાદો છે, કે એમ કે છે કે એ જ્ઞાન લક્ષણ દ્વારા લક્ષ આખો અખંડ લક્ષ થવા યોગ્ય તો અખંડ તત્વ છે એની પ્રસિદ્ધિ કરવી.